पेज नंबर 657 चौथा पत्र थी शुरुआत करवानी छे। साधनाना पाया तरीके शांति ने बात थई रही छे। एट लास्ट यू हैव द ट्रू फाउंडेशन ऑफ द साधना। छेवटे तने साधनानो साचो पायो प्राप्त थयो छे। कयो साचो पायो? दिस काम, पीस एंड सरेंडर आर द राइट एटमोस्फियर फॉर ऑल द रेस टू कम। नॉलेज, स्ट्रेंथ, आनंद। दिस काम एंड पीस एंड सरेंडर, अपने आग जुड़ू के समर्पण अने शांति साथे साथे जता होए छे। जेम जेम समर्पण वत्तु जाए, चेतनाना प्रत्येक अंश में व्याप्तु जाए, तेम तेम इच्छाओ अथवा तो भावो अने विचारो एनो जे घोंघाट चेतनानी अंदर चालतो होय छे ए क्रमशः घटवा माँडे छे। जेम समर्पण वधारे एम आनो घटाड़ो वधारे, अने जेम आ भावो अने विचारो घटता जाए तेम तेम चेतनामां शांतिनो अनुभव आवतो जाए। सामान्य रीते आवुं बनतुं होय छे, जो के केटलीक वार अचानक ज शांति उतरी आवती होय छे, पण एवी शांति बहु लांबो समय टकती नथी। चेतनामां जे स्थापित थवानी वात छे शांतिनी, ए समर्पणनी साथे एनो सीधो संबंध छे। दिस काम, पीस एंड सरेंडर आर द राइट एटमोस्फियर फॉर ऑल द रेस टू कम। आ बे वस्तुओ जो होय चेतनामां तो एक योग्य वातावरण खड़ू करे छे बीजी बधी वस्तुओ ना अवतरण माटे। चेतनामां एमनुं अवतरण थाय एटले माटे नानकड़ी स्लीप ऑफ पेन लॉर्ड ने अहीं थई छे। जो दिस मां THIS कर्यो छे अने पछी त्रण वस्तुओ मूकी छे, काम, पीस एंड सरेंडर, अने क्रियापद बहुवचन मां मूक्यू छे। एटले ऑब्वियसली THESE જોઈએ, હા, પણ એકલા કામની વાત નથી, આ ત્રણ સાથે લીધા છે ને,
કોઈ જાણે મને બહુ બેસતું નથી,
are the right atmosphere for all the rest to come. બાકીનું શું શું આવી શકે? અહીંયા માત્ર ત્રણ વસ્તુ એમણે ગણાવી છે, નોલેજ, સ્ટ્રેન્થ, આનંદ. જ્ઞાન, શક્તિ, આનંદ. જો આ ત્રણ શબ્દો છે ને, એ ત્રણ પ્રકારના યોગોના દ્યોતક છે, એના સૂચક છે. નોલેજ, જ્ઞાન યોગ, સ્ટ્રેન્થ, શક્તિ એ કર્મયોગનું સૂચન કરી શકે છે. અને આનંદ ગઈ વખતે કહ્યું હતું આપણે કે ભક્તિનું હાર્દ છે પ્રેમ, અને પ્રેમ જ અન્ય આનંદ, પરમાત્મા માટેનો પ્રેમ અને પ્રેમની સાથે આવતો આનંદ. તો આનંદ શબ્દ ભક્તિનો સૂચક છે. આમ ત્રણ શબ્દો ત્રણ યોગ માર્ગોના સૂચક તરીકે આપણે લઈ શકીએ એમ છીએ. નોલેજ, સ્ટ્રેન્થ, આનંદ. હવે લોર્ડ કહે છે, લેટ ઇટ બીકમ કમ્પ્લીટ. આજે શાંતિ અને સમર્પણ એને સંપૂર્ણ થવા દો. સંપૂર્ણ એટલે સતના બીંગના બધા અંશોમાં વ્યાપી જાય એને કમ્પ્લીટ અથવા સંપૂર્ણ આપણે કહી શકીએ. એટલે લેટ ઇટ બીકમ કમ્પ્લીટ એટલે લેટ ઇટ સ્પ્રેડ ઇન ઓલ ધ પાર્ટસ ઓફ ધ બીંગ, એમ લેવાનું છે. હવે કેટલું લખાણ આજે અથવા આવતી વખતે વંચાશે એ પહેલા એક વાત. હમણાં મને એવું જાણવા મળ્યું કે કેટલાક લોકો એવું કહેશે કે પૂર્ણ યોગમાં શરૂઆત શરીરના કોષોના રૂપાંતરથી કરવી જોઈએ, ને પૂર્ણ યોગનું એ જ સર્વસ્વ છે વગેરે. અને આદરણીય વ્યક્તિએ આવું કહ્યું છે, અનેક પુસ્તકો જેમના નામે છે. હવે આપણે જોઈશું, લખાણ આવશે ત્યારે હું બતાવીશ કે સામાન્ય રીતે ક્રમ પહેલું મન, પછી પ્રાણ, પછી શરીર આ હોય છે. અને માતાજી અને શ્રી અરવિંદે બહુ સ્પષ્ટપણે એવું કહ્યું છે કે સૌથી પહેલો આત્મ સાક્ષાત્કાર, રૂપાંતર એ ત્યાર પછીની વાત છે. અને એમાં કોષોનું રૂપાંતર એ સૌથી છેલ્લે આવતી વાત છે. હવે લખાણ આવશે ત્યારે હું તમારું ધ્યાન દોરીશ. ઇટ ડઝ નોટ રિમેઇન વેન એન્ગેજ ઇન વર્ક બીકોઝ ઇટ ઇઝ સ્ટીલ કન્ફાઇન્ડ ટુ ધ માઇન્ડ પ્રોપર વિચ હેઝ ઓનલી જસ્ટ રિસીવ ધ ગિફ્ટ ઓફ સાયલન્સ. જો આગળ કામ અને પીસ શબ્દો વાપર્યા હતા એમને વિશે વાત ચાલી રહી છે. ઇટ શબ્દ બતાવે છે એમ, અહીંયા સાયલન્સ શબ્દ વાપર્યો છે. મેં તમને વારંવાર કહ્યું છે એમ, શાંતિના સમાનાર્થક તરીકે આ બધા શબ્દો વપરાય છે. હવે આપણા બધા એને જે મુશ્કેલી નડે છે એ આ સાધકને પણ નડે છે કે શાંતિનો અનુભવ થાય છે ખરો, પણ જ્યારે કામમાં પરોવાઈએ, કામમાં ગૂંથાઈએ, કોઈક બૌદ્ધિક કામ કરતા હોઈએ, માનસિક કામ કરતા હોઈએ કે કેટલીક વાર ઇવન ફિઝિકલ કામ કરતા હોઈએ, ત્યારે પણ આ શાંતિ ટકતી નથી. ઇટ ડઝ નોટ રિમેઇન વેન એન્ગેજ ઇન વર્ક. એનું કારણ શું? બિકોઝ ઇટ ઇઝ સ્ટીલ કન્ફાઇન્ડ ટુ ધ માઇન્ડ પ્રોપર. પ્રોપર એટલે ઇટસેલ્ફના અર્થમાં, અહીંયા યોગ્યના અર્થમાં નથી. એટલે માત્ર મનમાં જ આ શાંતિ સીમિત છે, મન પૂરતી જ સીમિત છે. હમણાં જે મેં કહ્યું ને કે શાંતિ વગેરે નો આરંભ મનથી થાય, પછી પ્રાણ આવે, પછી શરીર આવે, અને શરીરના કોષોમાં એ બરાબર સુસ્થાપિત થાય ત્યાર પછી ભાગવતી શક્તિ કોષોનું રૂપાંતર કરી શકે. તો જુઓ, પહેલી વાત, માઇન્ડ પ્રોપર, માત્ર અત્યારે મન પૂરતી જ સીમિત છે અશાંતિ, મન પૂરતી મર્યાદિત છે. ટુ ધ માઇન્ડ પ્રોપર વિચ હેઝ ઓનલી જસ્ટ રિસીવ ધ ગિફ્ટ ઓફ સાયલન્સ, આ મને પણ હજી હમણાં જ આ શાંતિની ભેટ એ પ્રાપ્ત કરી છે, મેળવી છે. ભગવાને જે દીધી છે એ શાંતિની ભેટ મનને હજી હમણાં જ મળી છે. એટલે કે મનમાં પણ કદાચ સુસ્થાપિત થઈ નથી હજી, અથવા થઈ હોય તો માત્ર મન પૂરતી જ મર્યાદિત છે. હવે જુઓ, વેન ધ ન્યુ કોન્શિયસનેસ, દેખીતી રીતે જ સાયલન્સ અથવા પીસની વાત છે, ન્યુ કોન્શિયસનેસ દ્વારા શાંતિ. વેન ધ ન્યુ કોન્શિયસનેસ ઇઝ ફૂલી ફોર્મ્ડ, જ્યારે એ સંપૂર્ણપણે એની રચના થશે. એટલે શું એમાંથી અભિપ્રાય શું છે? પાછળ જે કહે છે, એન્ડ હેઝ ટેકન એન્ટાયર પોઝેશન ઓફ ધ વાઇટલ નેચર એન્ડ ધ ફિઝિકલ બિંગ. ફૂલી ફોર્મ્ડ એટલે શું? જે પ્રાણિક પ્રકૃતિ છે અને જે શારીરિક પ્રકૃતિ અથવા શારીરિક સત છે એનો આ સંપૂર્ણપણે કબજો લઈ લેશે ત્યારે આ શાંતિ, આ પીસ અથવા સાયલન્સ, પ્રાણ અને શરીરનો સંપૂર્ણપણે કબજો લઈ લેશે ત્યારે. When the new consciousness is fully formed and has taken entire possession of the vital nature and the physical being. હવે જુઓ, કૌંસ કરીને મૂક્યું છે, the vital as yet is only touched or dominated by the silence. અત્યારે તારું જે પ્રાણ છે અથવા તારી જે પ્રાણિક પ્રકૃતિ છે એને શાંતિનો માત્ર સ્પર્શ થયો છે, અથવા તો શાંતિ એના ઉપર થોડું પોતાનું વર્ચસ્વ એને ઇટ ડોમિનેટ્સ. પ્રાણિક પ્રકૃતિ ઉપર શાંતિનું વર્ચસ્વ છે, પણ સંસ્પર્શ થવો અથવા પ્રભાવ હોવો એ એક વસ્તુ છે, અને પ્રકૃતિનો એ અંશ એનાથી પઝેસ થઈ જાય, આખો ને આખો સંપૃક્ત થઈ જાય, એના અણુએ અણુમાં એ શાંતિ વ્યાપી જાય, એક જુદી અવસ્થા છે. જે લોર્ડ અહીંયા એમ કહે છે કે પ્રાણિક પ્રકૃતિને પ્રાપ્ત થઈ નથી. એટલે આગળ જે મેં કહ્યું કે પહેલું મન, પછી પ્રાણ, પછી શરીર. નોટ પઝેસ્ડ બાય ઇટ. જો શરીરની તો એમણે વાત જ ન કરી, કારણ કે કદાચ સાધકની આ અવસ્થામાં શાંતિ શરીર સુધી ઉતરે એવી કદાચ શક્યતા જ નહીં હોય. એટલે માત્ર પ્રાણની વાત કરી અને લોર્ડ અટકી ગયા છે. મને એક સરસ નાનકડી વાત યાદ આવે છે. સત્યેન્દ્ર ઠાકોર, જેને આપણે આપણામાંના ઘણા સતુકાકા તરીકે ઓળખીએ છીએ, એ શ્રી અરવિંદના ઓરડામાં જે ફર્નિચર હતું એની સફાઈનું કામ કરતા, એમણે અમને કહેલું કે એક વખત હું સફાઈનું કામ કરતો હતો અને મેં જોયું તો સુપ્રામેન્ટલ લાઇટ ઉપરથી ઉતરી અને શ્રી અરવિંદના મસ્તક સુધી આવેલું મેં જોયું. પણ એમણે એમ ઉમેર્યું કે તેઓ તરત જ મને થયું કે હજી અવતરિત થઈને માત્ર એનો સ્પર્શ એમને થયો છે, હજી એ અતિમનસ પ્રકાશ એમની અંદર પ્રવિષ્ટ થયો નથી, વ્યાપ્યો નથી. એટલે એ તે સ્થિતિની વાત કરતા હશે, એ કાળની વાત કરતા હશે જ્યારે આ પોતે કામ કર્યા ત્યારે આટલે સુધી એ પ્રકાશ આવ્યો હશે. પણ મુદ્દો એ છે કે સ્પર્શ થવો કે પ્રભાવ હોવો એક વસ્તુ છે, અને બીંગની અંદર સતની અંદર એ આખું એ વ્યાપી અને એને તરબોળ કરી નાખે, ભરી દે, એક જુદી વસ્તુ છે, બીજી વસ્તુ છે, આગળની વસ્તુ છે. તો જુઓ કે વેન ધ ન્યુ કોન્શિયસનેસ ઇઝ ફુલ્લી ફોર્મ્ડ એન્ડ હેઝ ટેકન એન્ટાયર પોઝેશન ધ વાઇટલ એન્ડ ધ ફિઝિકલ બીંગ, ધેન દિસ ડિફેક્ટ વિલ ડિસએપિયર. પછી આ જે ઉણપ છે, કઈ ઉણપ? કર્મ કરતી વખતે શાંતિ ટકતી નથી એ ઉણપ, ઇટ વિલ ડિસએપિયર, એ પછી ચાલી જશે, અદૃશ્ય થઈ જશે. ધ ક્વાયટ કોન્શિયસનેસ ઓફ પીસ યુ નાવ હેવ ઇન ધ માઇન્ડ must become not only calm but wide. આ એક બીજી વાત લોડ કરી રહ્યા છે હવે આગળનું પગથિયું, કે અત્યારે તને તારી ચેતનાને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને ખાસ કરીને માઇન્ડમાં, તારા મનની અંદર શાંતિનો તને બરાબર અનુભવ અને એની એક ક્વાયટ કોન્શિયસનેસ, એક સભાનતા છે, શાંત સભાનતા. યુ આર નોટ એક્સાઇટેડ અબાઉટ ઇટ. ધ ક્વાયટ કોન્શિયસનેસ ઓફ પીસ યુ નાવ હેવ ઇન ધ માઇન્ડ, એ હવે કેવી થવી જોઈએ? મસ્ટ બીકમ નોટ ઓનલી કામ બટ વાઇડ. એ શાંતની શાંત રહે, તારા સતની અંદર, તારી પોતાની ચેતનાની અંદર એટલું પર્યાપ્ત નથી, એટલું પૂરતું નથી. પણ એ કેવી થવી જોઈએ? વાઇડ, એ વ્યાપક બનવી જોઈએ, વિશાળ થવી જોઈએ. હવે વાઇડ દ્વારા શું અભિપ્રે છે? શાંતિ એ વાઇડ થવી જોઈએ, વ્યાપક થવી જોઈએ. એટલે શું? તે વખતે સાધકને શું અનુભવ થાય જ્યારે શાંતિ વ્યાપક થાય ત્યારે? પછીના વાક્યમાં સમજાવે છે, યુ મસ્ટ ફીલ ઇટ એવરીવેર. શાંતિ વ્યાપક થવી એટલે માત્ર પોતાની અંદર એનો અનુભવ કરો એમ નહીં, યુ મસ્ટ ફીલ ઇટ એવરીવેર, સર્વત્ર એનો અનુભવ, એનો અહેસાસ થવો જોઈએ. અને સર્વત્ર જો શાંતિ હોય તો વ્યક્તિ પોતે દેખીતી રીતે જ એની અંદર હોય, એટલે યોર સેલ્ફ ઇન ઇટ, એ સાર્વત્રિક અથવા વ્યાપક શાંતિની અંદર તું હોય. અને માત્ર તું જ હોય નહીં પણ એન ઓલ ઇન ઇટ, બીજા બધા કે બીજું બધું એની અંદર હોય. એટલે આવો કંઈક ક્રમ આપણે મૂકી શકીએ કે સૌથી પહેલાં મનમાં શાંતિનું અવતરણ, પછી પ્રાણમાં, પછી શરીરમાં. તો આખા સતમાં એ શાંતિ આવી પણ એ સત પૂરતી, એ બીઈંગ પૂરતી મર્યાદિત રહી. એના પછીનું પગથિયું અથવા ચોથું અથવા આ ત્રણને એક ગણીએ તો બીજું પગથિયું કે એ શાંતિ વ્યાપક છે જ પણ એનો અહેસાસ થવો જોઈએ, એની પ્રતીતિ થવી જોઈએ. યુ મસ્ટ ફીલ ઇટ કે એ સર્વત્ર વ્યાપેલી છે, અને સર્વત્ર વ્યાપેલી છે માટે હું પણ એની અંદર છું, બીજાઓ પણ એની અંદર છે, અને બીજું બધું એની અંદર છે, વ્યક્તિઓ અને વસ્તુઓ બધું એની અંદર છે. યોર સેલ્ફ ઇન ઇટ એન્ડ ઓલ ઇન ઇટ. ધીસ ઓલ્સો વિલ હેલ્પ ટુ બ્રિંગ ધ કામ એઝ અ બેઝિસ ઇન ટુ ધ એક્શન. આનો એક બીજો ફાયદો થશે કે કર્મ કરતી વખતે અત્યારે જે શાંતિ રહેતી નથી, જળવાઈ રહેતી નથી, એ જળવાઈ રહેવામાં આ અનુભૂતિ તને મદદ કરશે. This also will help to bring the calm as a basis into the action. એટલે પાયામાં શાંતિ બરાબર સ્થાપિત થઈ ગઈ હોય અને કર્મ એ શાંતિમાંથી આવતું હોય, અથવા તો માત્ર સપાટી ઉપરની ચેતના એ કર્મની અંદર વ્યાપૃત હોય, વ્યસ્ત હોય, અને પાછળ મોટા ભાગની ચેતના એ શાંત હોય અને કર્મને, એ થતાં કર્મને જોયા કરતી હોય, અથવા તો શાંત રહી અને પ્રભુ સાથે જ એનું જોડાણ થયેલું હોય. બંને શક્યતાઓ છે, સાક્ષીભાવ અથવા તો અંદરની શાંત ચેતનાનું પ્રભુ સાથેનું જોડાણ. This also will help to bring the calm as a basis into the action. હવે આ શાંતિ વ્યાપક થાય એનો એક બીજો, એની એક બીજી પ્રાપ્તિ બતાવે છે. The wider your consciousness becomes, the more you will be able to receive from above. શાંત ચેતના જેટલી વ્યાપક થતી જશે એટલું ઉર્ધ્વમાંથી જે કંઈ આવે છે એ વધુ સારી રીતે ગૃહિત થશે, એનું રિસીવિંગ એ વધુ સારું થશે, ક્વોલિટેટિવલી ક્વોન્ટિટેટિવલી બંને, પરિમાણની દૃષ્ટિએ અને ગુણવત્તાની દૃષ્ટિએ. આગળ ગઈ વખતે આપણે જોયું હતું એ ધ શક્તિ વિલ બી એબલ ટુ ડિસેન્ડ એન્ડ બ્રિંગ સ્ટ્રેન્થ એન્ડ લાઇટ એઝ વેલ એઝ પીસ ઇન ટુ ધ સિસ્ટમ. ધ શક્તિ એસ કેપિટલ છે, માતૃશક્તિ, માં ભગવતી, વિલ બી એબલ ટુ ડિસેન્ડ, એ અવતરણ કરી શકતે. જો શાંતિનો અનુભવ એ આવો વ્યાપક બનશે તો આ શક્તિ એ વધુ સહેલાઈથી ચેતનાની અંદર અવતરણ કરી શકશે, પોતાનું ડિસેન્ડ, અને પોતાની સાથે શું લઈ આવશે? બ્રિંગ સ્ટ્રેન્થ એન્ડ લાઇટ એઝ વેલ એઝ પીસ, એટલે શાંતિની સાથે સાથે શક્તિ અને પ્રકાશ બંનેને લઈને આવશે. એટલે આપણે ગઈ વખત જોયું હતું એમ, પ્રકાશ શબ્દ એ સીધો જ જ્ઞાનના અર્થમાં માતાજીને શિરેન બંને વાપરે છે, અને સ્ટ્રેન્થ શક્તિ એ ડાયનેમિઝમ ક્રિયાશીલતા ગતિશીલતા ને લઈ આવે છે પોતાની સાથે. એ જ્ઞાન અને કર્મ બંને પાંગરશે, વિસ્તરશે. ઇન ટુ ધ સિસ્ટમ એટલે નેચર, આખો જે મનથી શરૂ કરીને શરીર સુધીની જે પ્રકૃતિ છે એ. વોટ યુ ફીલ એઝ નેરો એન્ડ લિમિટેડ ઇન યુ ઇઝ ધ ફિઝિકલ કોન્શિયસ, ફિઝિકલ માઇન્ડ. જે તારી અંદર તને જે નેરો લાગે છે, સંકુચિત સંકીર્ણ સાંકડું લાગે છે, બંધાયેલું લાગે છે, એ છે તારું ફિઝિકલ માઇન્ડ. એટલે છેક એટલે ભૌતિક અથવા શારીરિક મન, કે જે માત્ર સપાટી ઉપર હોય છે અને જે આજુબાજુની ભૌતિક વસ્તુઓ હોય છે એની સાથે જ ઇન્ટરેક્શન કર્યા કરતું હોય છે. ચિંતનની કે બીજી કોઈ ક્ષમતા એની અંદર હોતી નથી, માત્ર સ્થૂળ ભૌતિક વસ્તુઓ સાથે સંકળાયેલું અને એની સાથે વ્યવહાર કરતું જે મન છે એ ભૌતિક મન. તો આજે મર્યાદિતતા લાગે છે એનું કારણ નેરો એન્ડ લિમિટેડ ઇન યુ ઇઝ ધ ફિઝિકલ માઇન્ડ. એ કારણ કે એનું નામ જ એ જે પ્રકાર લોર્ડે પાડ્યો છે એ બતાવે છે કે ફિઝિકલની સાથે, શરીરની સાથે, ભૌતિક જે સ્થૂળ પંચમહાભૂતોની સાથે જ એ જોડાયેલું રહે છે. એટલે માટે વ્યાપક બની શકતું નથી, નેરો સીમિત મર્યાદિત ને મર્યાદિત રહેશે. ઇટ કેન ઓનલી વાઇડન ઇફ ધીસ વાઇડર કોન્શિયસનેસ એન્ડ ધ લાઇટ કમ ડાઉન એન્ડ પસેસ ધ નેચર. આ પણ વ્યાપક બની શકે, ધીસ કેન ઓલ્સો, ધીસ કેન ઓનલી વાઇડન. ક્યારે? ઇફ ધ વાઇડર કોન્શિયસનેસ, જે પેલી વ્યાપક ચેતના, એન્ડ ધ લાઇટ, અને પેલો પ્રકાશ જે શક્તિ આપણી અંદર લઈ આવી છે સાધકની અંદર, કમ ડાઉન એટલો નીચે ઉતરે કે ઇટ પઝેસ ધ નેચર. અને અહીંયા નેચર એટલે ઉપર ફિઝિકલ માઇન્ડની જે વાત કરીને, ફિઝિકલ માઇન્ડ અને ફિઝિકલ નેચર એમ સમજવાનું છે. તો માતૃશક્તિ પેલી વ્યાપકતા અને પેલા જ્ઞાનને છેક સ્થૂળમાં ઉતારે અને છેક ભૌતિક મનની અંદર પ્રવિષ્ટ કરાવી દે, ત્યારે અને તો જ આ ભૌતિક મન પણ વ્યાપકતાનો અનુભવ કરે, ત્યાર પછી સીમિતતાની નો અહેસાસ ચાલ્યો જાય. ઇટ કેન ઓનલી વાઇડન ઇફ ધીસ વાઇડર કોન્શિયસનેસ એન્ડ ધ લાઇટ કમ ડાઉન એન્ડ પઝેસ ધ નેશન. સારું. ધ ફિઝિકલ ઇનર્શિયા ફ્રોમ વિચ યુ સફર. હવે જો આટલી શાંતિનો અહેસાસ થયો છે માઇન્ડની અંદર, એની અનુભૂતિ થઈ છે, છતાં બીજી બાજુ ધ ફિઝિકલ ઇનર્શિયા ફ્રોમ વિચ યુ સફર, આ શ્રીમાન ભોગ બન્યા છે ફિઝિકલ ઇનર્શિયા, શારીરિક તમસ, ભૌતિક તમસ. પત્તા ઓછા પ્રમાણમાં આપણા બધામાં હોય છે, ભૌતિક ચેતનામાં, શારીરિક ચેતનામાં. તમસ અંધકાર, અજ્ઞાન તમોગુણનું મોટું લક્ષણ એ અજ્ઞાન. અને નિષ્ક્રિયતા, અતિશય નિદ્રા, પ્રમાદ થશે, શું ઉતાવળ છે, શું વહી ગયું છે, પછી કરીશું, અંગ્રેજીમાં જેને પ્રોક્રાસ્ટિનેશન કહે છે, તે તમસમાંથી આવતી વસ્તુ. અને આળસ, પ્રમાદ આલસ્ય નિદ્રાભિસ્તન્ય બદનાતિ ભારત, ભગવદ્ ગીતા તમસ ઉપર કહે છે. તો આ ઇનર્શિયા, આ તમસનો જે અનુભવ આ શ્રીમાન કરી રહ્યા છે, એટલે અહીંયા સફર શબ્દ લોડે વાપર્યો છે, એનો ભોગ બન્યો છે, ઇઝ લાઇકલી ટુ લેસન એન્ડ ડિસઅપીયર. એ ઘટી શકે અને અદૃશ્ય પણ થઈ શકે, ચાલી પણ જઈ શકે. ક્યારે? ઓનલી વેન સ્ટ્રેન્થ ફ્રોમ અબાઉટ ડિસેન્ડ્સ ઇન ટુ ધ સિસ્ટમ. ઉર્ધ્વમાંથી બળ અથવા શક્તિનું અવતરણ થાય, ત્યારે જ આપણી અંદરનું આ તમસ એ પૂરેપૂરું પહેલાં ઓછું થાય ને પછી નષ્ટ થાય. એનું કારણ શું? કે સ્ટ્રેન્થ, બળ અથવા શક્તિ, એ પોતે જ એના સ્વરૂપે ડાયનેમિક છે. સ્વરૂપતા એ સક્રિય છે, ક્રિયાશીલ છે, ગતિશીલ છે. રામકૃષ્ણદેવ વારંવાર કહે છે કે બ્રહ્મ જ્યારે નિષ્ક્રિય હોય ત્યારે બ્રહ્મ કહેવાય, સક્રિય હોય ત્યારે શક્તિ કહેવાય, પાણી શાંત હોય ત્યારે જળ કહેવાય, અને એ ગતિશીલ હોય ત્યારે મોજું કહેવાય, તરંગ કહેવાય. તો શક્તિ સ્વભાવતઃ જ બળ અથવા શક્તિ સ્વભાવતઃ ક્રિયાશીલ છે, અને જ્યાં ક્રિયાશીલ ત્યાં છે ત્યાં નિદ્રા, પ્રમાદ, આળસ, તમસ આ બધું રહી શકતું નથી. એટલે લોર્ડ એમ કહે છે કે તારી અંદર રહેલું જે તમસ છે એ જ્યારે આ ઉર્ધ્વમાંથી દિવ્ય શક્તિનું બળનું અવતરણ થશે ત્યારે એ ધીમે ધીમે ઓછું થઈ અને પછી અદૃશ્ય થઈ જશે. અહીંયા પણ સિસ્ટમનો અર્થ નેચર લેવાનો છે. રિમેન ક્વાયટ, ઓપન યોર સેલ્ફ એન્ડ કોલ ધ ડિવાઇન શક્તિ ટુ કન્ફર્મ ધ કામ એન્ડ પીસ, ટુ વાઇડન ધ કોન્શિયસનેસ એન્ડ ટુ બ્રિંગ ઇન ટુ ઇટ એઝ મચ લાઇટ એન્ડ પાવર એઝ ઇટ કેન એટ પ્રેઝન્ટ રિસીવ એન્ડ એસિમિલ. લાંબુ વાક્ય પ્રમાણમાં પણ બધું શાની અભિપ્સા આપણે કરવાની છે, બધું અને કેવી રીતે કરવાની છે આની અંદર આવી ગયું. કોન્ટેક્ટ શાંતિનો છે. કેવી રીતે કરવાની? રિમેન ક્વાયટ. શાંત રહેવાનું છે, સહેજે વ્યગ્ર, શુદ્ધ, વ્યાકુળ થવાનું નથી, તદ્દન શાંત ભાવે. ઓપન યોર સેલ્ફ, ઉર્ધ્વમાં મસ્તકની ઉપર માતૃશક્તિ ઝળુંબીને રહેલી છે, ખુલ્લા થઈ જાય એના તરફ. અને એટલું જ નહીં પણ કોલ ધ ડિવાઇન શક્તિ, ભાગવતી શક્તિને ને બોલાવો, એનું આવાહન કરો. જુઓ, ઘણી વાર આપણે વાંચ્યું છે કે પુલિંગ એન્ડ સ્ટ્રેનિંગ न करो, मातृशक्ति ने ऊपरनी दिव्यता ने खेचो नहीं, आयास पूर्वक खेचो नहीं, पुलिंग एंड स्ट्रेनिंग। अहिया एटले पहलू कही दीधु के रिमेन क्वाइट, तद्दन शांत रही ने आवाहन करवू, ये शक्ति तरफ खुला थी जव, दैट इज नॉट पुलिंग एंड स्ट्रेनिंग। व्यग्र थी जव, अंदर व्याकुल थी अने केम न उतरे केम न उतरे ये रीतनु करिए, त्यारे दैट इज पुलिंग एंड स्ट्रेनिंग। दिस इज मियरली इन्वोकेशन, एने आपणे मात्र बोलावीए छे, एनु आवाहन करीए छीए। तो रिमेन क्वाइट, ओपन योर सेल्फ एंड कॉल द डिवाइन शक्ति। शाने माटे? टू कन्फर्म द काम एंड पीस। अवे यहाँ कन्फर्म शब्द नो अर्थ बराबर नोधी राखवानो आपणे, स्ट्रेंथन ए अर्थ छे, टू मेक फर्म, टू स्ट्रेंथन। એનું કોઈ કન્ફર્મેશન કરવાની જરૂર નથી, જે સામાન્ય પ્રચલિત અર્થ છે એ અર્થ નથી આપણે। તો જે શાંતિ તારી અંદર ઉતરી છે એને મજબૂત બળવાન સ્થિર સુસ્થાપિત કરવા માટેની અભિપ્સા કર, એને માટે માતૃશક્તિનું આવાહન કર। રિમેન ક્વાયટ, ઓપન યોર સેલ્ફ એન્ડ કોલ ધ ડિવાઇન શક્તિ ટુ કન્ફર્મ ધ કામ એન્ડ પીસ। આ એક, અને આગળ કહ્યું એમ ટુ વાઇડન ધ કોન્શિયસનેસ, આ બીજી અભિપ્સા, આ બીજું આવાહન, કે એ શાંતિ માત્ર મારા સતમાં સીમિત મર્યાદિત થઈને જ ન રહે, પણ હું એનો વ્યાપક ભાવે અનુભવ કરું, એનો સાર્વત્રિક અનુભવ કરું, ચોમેર વ્યાપેલી છે એવો અહેસાસ એનો મને થાય, એવી અનુભૂતિ એની મન થાય, એને માટેની અભિસા, એને માટે માતૃશક્તિનું આવાહન। ટુ વાઇડન ધ કોન્શિયસનેસ, આ બીજું, એન્ડ ટુ બ્રિંગ ઇન ટુ ઇટ એઝ મચ લાઇટ એન્ડ પાવર એઝ ઇટ કેન એટ પ્રેઝન્ટ રિસીવ એન્ડ એસિમ્યુલેટ। અને તારી ચેતનાની અંદર આ માતૃશક્તિ શું લઈ આવે, બ્રિંગ ઇન ટુ ઇટ એઝ મચ લાઇટ એન્ડ પાવર, શક્ય એટલી એટલો પ્રકાશ એટલે કે એટલું જ્ઞાન, અને એટલો પાવર એટલે કે એટલી શક્તિ। તો માત્ર શાંતિ નહીં પણ જ્ઞાન અને પાવર, શક્તિ માટેની અભિપ્સા। એટલે આગળ મેં કહ્યું એમ જ્ઞાન અને કર્મ, અને આ કર્મ એટલે ભગવાન માટે, ભગવાનની પ્રાપ્તિનું કર્મ, પ્રાપ્તિ માટેનું કર્મ, અને જો પ્રાપ્તિ થઈ ગઈ હોય તો ભગવાન જે કંઈ આદેશ આપે એ મુજબનું કર્મ। કર્મના બે ઉપયોગો છે, સાધના અવસ્થામાં ભગવાનને પ્રાપ્ત કરવાનું એ સાધન છે, અને સિદ્ધ અવસ્થામાં ભગવાનનો આદેશ પરિપૂર્ણ કરવાનું એ સાધન છે। પારુલ આરુરુક્ષોર મુનેર યોગમ છે ને, એમાં સાધન ને સિદ્ધ એવો કેટલાક લોકો આવો અર્થ કરે છે, સાધન અવસ્થામાં એક અને સિદ્ધ અવસ્થામાં બીજું। Bring into it as much light and power as it can at present receive and assimilate. મારું સત અત્યારે જેટલું જ્ઞાન અને જેટલી શક્તિ ગ્રહી શકે અને આત્મસાત કરી શકે એટલું જ્ઞાન અને એટલી શક્તિ એ આ માતૃશક્તિ મારા સતની અંદર ઉતારે, એવી અભિપ્સા અથવા એવું આવાહન। Take care not to be over eager. જ તો આગળ રિમેઇન ક્વાયટ એમ કહ્યું, એ જ વસ્તુને અહીંયા નિષેધાત્મક ભાષામાં મૂકી છે. ટેક કેર નોટ ટુ બી ઓવર ઈગર. આ બધી વસ્તુઓ આપણા સતની અંદર પ્રાપ્ત થાય એની અભિપ્સા, એની આતુરતા પણ કદાચ હોય, પણ લોર્ડ અહીંયા ચેતવણી આપે છે, લાલ બત્તી ધરે છે કે ઓવર ઈગર, અતિ આતુર થશો નહીં આને માટે. કારણ કે અતિ આતુરતામાં ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે મળશે, હજુ ન આવી, હજુ ન આવી. આ અતિ આતુરતા છે, એ પોતે જ શાંતિનો ભંગ કરતું આંદોલન છે, વાઇબ્રેશન છે. ચેતનામાં જે કંઈ શાંતિ આવી હોય, એ જો વ્યક્તિ આ વાઇટલ પાર્ટમાંથી આવે છે, હંમેશા મનુષ્યના પ્રાણમાંથી, અશુદ્ધ પ્રાણમાંથી આવે છે, અને એ ડિસ્ટર્બિંગ વાઇબ્રેશન હંમેશા ઊભા કરે છે, અને કોઈ પણ ડિસ્ટર્બિંગ વાઇબ્રેશન ઊભું થાય ચેતનામાં એટલે દિવ્ય શક્તિનું અવતરણ અને એનું કાર્ય મુશ્કેલ બને. એટલે ટેક કેર નોટ ટુ બી ઓવર ઈગર, અતિશય આતુર થવાનું નથી. અતિશય આતુર થાય એટલે બીજું શું થાય, હેસ્ટ, ઉતાવળ એને આવે, ક્યારે ક્યારે ક્યારે. અને ઉતાવળ પણ આવા જ આંદોલનો ઊભા કરે છે, ક્ષુબ્ધતાના આંદોલનો ઊભા કરે છે ચેતનામાં. ટેક કેર નોટ ટુ બી ઓવર ઈગર, કેમ એઝ ધીસ મે ડિસ્ટર્બ અગેન સચ ક્વાયટ એન્ડ બેલેન્સ એઝ હેઝ બીન ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ ઇન ધ વાઇટલ નેચર. તારા પ્રાણની અંદર જે ક્વાયટ અને જે બેલેન્સ, જે અચંચલતા અથવા નિશ્ચલતા અને જે સંતુલન સ્થાપિત થયા છે ઓલરેડી, એને આ પ્રકારની અતિ આતુરતા અને એમાંથી આવતી ઉતાવળ એના વિક્ષોભકારી આંદોલનો ડિસ્ટર્બ કરી નાખશે. માટે અતિ આતુર થવાનું નથી. એટલી સરસ આ બધા એવો છેલ્લી પંક્તિ, છેલ્લું વાક્ય હવે આ પત્રમાં, હેવ કોન્ફિડન્સ ઇન ધ ફાઇનલ રિઝલ્ટ. આ જો મનમાં બરાબર બેસી જાય ને આપણને, તો અતિ આતુરતા અને આ બધું એ આપોઆપ ઓછું થઈ જાય અથવા રહે જ નહીં. હેવ કોન્ફિડન્સ ઇન ધ ફાઇનલ રિઝલ્ટ, છેવટના પરિણામની બાબતમાં આત્મવિશ્વાસો રહો, વિશ્વાસ રાખો. છેવટનું પરિણામ એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. પછી એ સાક્ષાત્કાર છેક શારીરિક ચેતના સુધી પૂર્ણ યોગમાં વિસ્તારવાનો અને રૂપાંતર. પણ માત્ર આપણે પર્વત ચડતા હોઈએ તો પહેલી કઈ ટૂંક ચડવાની છે, તો આત્મ સાક્ષાત્કાર ની. એ રીતે હું આત્મ સાક્ષાત્કાર ફાઇનલ રિઝલ્ટ કહું છું. તો એ આત્મ સાક્ષાત્કાર, એ પરમાત્માનો સાક્ષાત્કાર મને થઈને જ રહેવાનો છે. આ છેવટનું પરિણામ નિશ્ચિત છે. આટલું અંદર બરાબર બેસી જવું, બધા જે બધા બધી અંદર ઉથલ પાથલો છે ને, અને અજંપા બધા શમી જશે, અને જ્યારે જ્યારે ઉગે ત્યારે ત્યારે પ્રતિપક્ષ ભાવના રૂપે કે ભલે અત્યારે ગમે તે હોય, પણ છેવટનું પરિણામ પરમાત્માનો સાક્ષાત્કાર નિશ્ચિત છે. કેમ કે માએ મારો હાથ ઝાલ્યો છે, પ્રભુએ મારો હાથ ઝાલ્યો છે, પરમાત્માએ પરમ કૃપા કરી અને સદેહે બબ્બે ગુરુઓને મારી પાસે મોકલી આપ્યા છે અવતારી ગુરુઓને, માતાજી અને શ્રી અરવિંદને. એટલે છેવટની નિષ્ફળતા મારે કદી હોઈ શકે જ નહીં. આઈ એમ બાઉન્ડ ટુ સક્સીડ સુનર ઓર લેટર. એટલે ઘણી વાર આપણે માને એમ કહેવાનું કે માં મને ખબર છે કે તું મને તારો સાક્ષાત્કાર કરાવવાની છે, અને કેવી રીતે કરાવવો એ હું તારા પર છોડું છું. પદ્ધતિ તારી, રીત તારી. હું આડો ઓળો બહુ ફંટાતો ને ડફણા મારીને સીધો કરવો હોય તો આપ હું તૈયાર છું. અને સમય તારો, કાળ. કોઈ મારો આગ્રહ નથી કે આ જીવનની અંદર જ અભિપ્સા ચોક્કસ રાખીએ, પણ આગ્રહ નહીં. આ જીવનમાં થાય અથવા તો જલ્દીમાં જલ્દી થાય એવી શાંત અભિપ્સા રાખી શકીએ, પણ આગ્રહ નહીં એનો. એટલે પદ્ધતિ તારી, સમય તારો, પરિણામ મને ખબર છે. મારું એ કે આઈ એમ ગોઈંગ ટુ રિયલાઇઝ સુનર ઓર લેટર. તો હેવ કોન્ફિડન્સ ઇન ધ ફાઇનલ રિઝલ્ટ. છેવટના પરિણામમાં તું વિશ્વાસ રાખ. અને આટલું જો કોઈ માણસ કરી શકે તો આ પછીનું કરી શકે. એન્ડ ગીવ ટાઈમ ફોર ધ પાવર ટુ ડુ ઇટ્સ વર્ક. આપણે ગમે એટલા હવા ત્યાં મારીશું તો આપણા પુરુષાર્થથી એ સાક્ષાત્કાર થવાનો નથી. માતૃશક્તિના, પરમાત્માની શક્તિના કાર્યથી એ થવાનો છે. જૂના લોકો મોક્ષ શબ્દ વાપરતા, એટલે વેદાંતના ગ્રંથોમાં એવી વાત આવે છે કે સાક્ષાત્કાર અથવા મોક્ષ એ કૃતિ સાધ્ય નથી, પણ કૃપા સાધ્ય છે. કૃતિ સાધ્ય નથી, પણ કૃપા સાધ્ય છે. અને રામદાસજીને કોઈ પૂછ્યું કે તો પછી આ પુરુષાર્થ કરવાનો શા માટે, સાધનાનો? એમણે સરસ જવાબ આપ્યો છે કે પુરુષાર્થ એટલે માટે કરવાનો કે પુરુષાર્થ કરવાથી કંઈ વળતું નથી એ છેલ્લે ખબર પડે, કૃપાથી થાય છે. પણ એવું નથી, કારણ કે આપણી જે લોર્ડે અનેક જગ્યાએ કહ્યું છે કે નેચરની અંદર જ્યાં સુધી અશુદ્ધિઓ પડી હોય એ અશુદ્ધિઓના સંદર્ભમાં આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે એક અભિપ્સાનું પુરુષાર્થ, ત્રણ પુરુષાર્થ તમે જાણો છો, એસ્પિરેશન, રિજેક્શન, સરેન્ડર. તો કે આ જે કંઈ અપૂર્ણતાઓ છે એ અપૂર્ણતાઓ ચાલી જાય એની અભિપ્સા, એ જ્યારે જ્યારે ડોકાય ત્યારે શાંતિપૂર્વક એનો ઇનકાર કે જો યુ ડોન્ટ બિલોંગ ટુ માય ટ્રુ સેલ્ફ, આઈ રિજેક્ટ યુ. અને એ બધું મારી આખી જાત, એટલે મારી અપૂર્ણતાઓ સાથેની મારી આખી જાત સમર્પણ કરું છું, તારા હાથમાં મૂકું છું, ડુ વોટ યુ લાઈક. તો આ પુરુષાર્થ, એસ્પિરેશન, રિજેક્શન, સરેન્ડરનું આપણે કરવાનું છે. આ કારણ સરકારવાનો છે. જે દિવસે અશુદ્ધિ ન રહી એ દિવસે આપણે પૂરેપૂરા આપણા આખા બીંગમાં, આપણા આખા સતમાં એમના હાથમાં છીએ એવી અનુભૂતિ આવશે. પછી માત્ર જુઓ, આ શરૂઆતનું જે છે ને એ સ્વિમિંગ છે. પડ્યા છીએ સમુદ્રમાં અને હાથ પગ હલાવા જ પડે પુરુષા. પછી એક સ્થિતિ એવી આવે સ્વિમરની કે માત્ર ઇટ હી ફ્લોટ્સ ઓન ધ સરફેસ ઓફ ધ વોટર, જસ્ટ ફ્લોટિંગ, નોટ સ્વિમિંગ, નોટ સ્ટ્રગલિંગ, નોટ ટ્રાઈંગ. એ બહુ આગળની અવસ્થા છે. અને જો શરૂઆતમાં કોઈ માણસ આ કરવા જાય ને તો તમસમાં સરી પડે, તમસમાં સરી પડે. એ અજાણતા આળસ પ્રમાદમાં જતો રહે. માટે શરૂઆતમાં કોઈ દિવસ આનો વિચાર કરવો નહીં. તો હેવ કોન્ફિડન્સ ઇન ધ ફાઇનલ રિઝલ્ટ એન્ડ ગીવ ટાઈમ ફોર ધ પાવર ટુ ડુ ઇટ્સ વર્ક. માતૃશક્તિ પોતાનું કાર્ય તમારી ચેતનાની અંદર કરી શકે એને માટે એને સમય આપો. પૂરતો સમય આપો, ત્યાં સુધી રાહ જુઓ, ત્યાં સુધી શાંતિથી બેસો. પછીનો પત્ર લઈએ. ઇફ નોટ એસ્પિરેશન, એટલીસ્ટ કીપ ધ આઈડિયા ઓફ વોટ ઇઝ નેસેસરી. લોર્ડ હંમેશા બહુ ઝીણું કાંતે છે, આપણે જાણીએ છીએ. જો કેટલીક વાર આપણે આપણી જાતને જોઈશું ને, તો આ જરૂરી છે એવું કેટલીક બાબતોમાં આપણને લાગે છે. આમ થવું એ જરૂરી છે અથવા આમ ન થવું એ જરૂરી છે, એની એની જરૂર લાગે, એની નીડ લાગે. પણ એ જરૂર અભિપ્સામાં પલટાઈ ના હોય. પહેલી અવસ્થામાં જરૂર અને પછીની અવસ્થામાં એ અભિપ્સામાં પછીથી પલટાય છે, અભિપ્સાનું સ્વરૂપે પછીથી ધારણ કરે છે. એટલે શ્રી અરવિંદ અહીંયા એમ કહે છે કે ભલે કદાચ અભિપ્સાની સ્થિતિ ન આવી હોય, તેમ છતાં કેટલીક બાબતોની જરૂર લાગવી જોઈએ ચેતનાની અંદર. ઇફ નોટ એસ્પિરેશન, એટલીસ્ટ કીપ ધ આઈડિયા ઓફ વોટ ઇઝ નેસેસરી. હવે વોટ ઇઝ નેસેસરીમાં 1 2 3 એમ કરીને ગણાવે છે. શું જરૂરી? એક, દેટ ધ સાયલન્સ એન્ડ પીસ શેલ બીકમ અ વાઇડનેસ વિચ યુ કેન રિયલાઇઝ એઝ ધ સેલ્ફ. શાંતિ, નીરવતા એ માત્ર મારા પૂરતા સીમિત ન રહે, શેલ બીકમ વાઇડનેસ, એ વ્યાપક બને, એ વ્યાપકતામાં પલટાય, સીમિતતા છોડીને વ્યાપકતામાં પલટાય, બીકમ વાઇડનેસ. અને એનો અનુભવ વિચ યુ કેન રિયલાઇઝ એઝ ધ સેલ્ફ, એઝ કેપિટલ, જેને તું આત્મા તરીકે અનુભવી શકે. અને અહીંયા આત્મા એટલે બરાબર સમજી રાખવાનું, સર્વવ્યાપી આત્મા. વાઇડનેસના સંદર્ભમાં સેલ્ફ લખ્યું છે, એટલે વ્યાપકતાના સંદર્ભમાં આત્મા એટલે સર્વવ્યાપી આત્મા તરીકે અનુભવ થાય, એમ. તો આ પહેલી જરૂરિયાત, વિચ યુ કેન રિયલાઇઝ એઝ સેલ્ફ, વાઇડ સેલ્ફ એટલે સર્વવ્યાપી એવો આત્મા. તો આ એક જરૂરી છે એવો વિચાર, ભલે અભિસાર અત્યારે નથી, પણ એવો વિચાર ચેતનામાં રહેવો જોઈએ, ખાસ કરીને માઇન્ડની અંદર. અભિસાર એ ચૈત્ય પુરુષમાંથી આવે. બે, ધ એક્સટેન્શન ઓફ ધ સાયલન્ટ કોન્શિયસનેસ અપવર્ડ એઝ વેલ. જેમ શાંતિ અથવા નીરવતાને વ્યાપક બનાવવાની વાત પહેલા મુદ્દામાં કરી, એનું ચોમેર એક્સટેન્શન હોરિઝોન્ટલી, એમનું એક્સટેન્શન વર્ટિકલી ઓલ્સો. ધ એક્સટેન્શન ધ સાયલન્ટ કોન્શિયસ અપવર્ડ, ઉર્ધ્વમાં. કદાચ એમને અભિપ્રેત અહીંયા શું છે કે મેનિફેસ્ટેશનની પેલે પારનો જે નિર્ગુણ નિરાકાર એવો આત્મા છે, જે ઉર્ધ્વમાં રહ્યો છે મસ્તકની ઉપર, નિશ્ચલ નિર્ગુણ નિરાકાર મેનિફેસ્ટેશન ની પેલે પાર નો આત્મા એ કદાચ એમને અહીંયા અભિપ્રેત છે. બંને ના અનુભવ લેવાના છે, સર્વવ્યાપીતાના અને સર્વાતીતના. એટલે અહીંયા બીજા મુદ્દામાં આ મૂક્યું હોય એમ લાગે છે. ધ એક્સટેન્શન ઓફ ધ સાયલન્ટ કોન્શિયસનેસ અપવર્ડ એઝ વેલ, સો દેટ યુ મે ફીલ ઇટ્સ સોર્સ અબાઉ યુ. આવી રીતે આ સોર્સ એટલે મેં હમણાં જે કહ્યું ને, સર્વાતીત એવો આત્મા, કે શાંતિને તમે અપવર્ડ ઉપર ફીલ કરવા માંડો એટલે એના મૂળ સુધી પહોંચો, કે જે મૂળ આવો નિર્ગુણ નિરાકાર શાંત સ્વરૂપ આત્મા છે. સો દેટ યુ મે ફીલ ઇટ સોર્સ અબાવ યુ. અને ત્રણ, ધ પ્રેઝન્સ ઓફ પીસ એટસેટ્રા ઓલ ધ ટાઈમ. શાંતિ વગેરેની અનુભૂતિ સર્વકાળે. એટલે જુઓ, ઉપર સર્વવ્યાપી એટલે સર્વ સ્થળે, અને અહીંયા સર્વકાળે. તો આ વિચાર અને પછી એ વિકસે ત્યારે આ અભિપ્સા રહેવી જોઈએ કે હે પરમાત્મા, તું શાંત સ્વરૂપ છે, હું જાણું છું. તારી આ શાંતિ સર્વકાળે અને સર્વ સ્થળે, અથવા સર્વકાળે સર્વ સ્થળે અને સર્વ પળે હું અનુભવું એવું તું કર. એટલે વાઇડનેસમાં સ્થળ અને ઓલ ટાઈમમાં કાળ, દેશ અને કાળ બંનેમાં. બસ અહીંયા આપણે અટકી જઈએ.